તારીખ 12/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 295.
પત્ર ચાલે છે. સર્વભાવથી અસંગ પણ છઠ્ઠો પેરેગ્રાફ છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. શું કહે છે, કેમ એમ કહે છે કે જીવ વિભાવ પરિણતિથી ઘેરાયેલો છે. અનાદિને વિભાવ પરિણતિ ઘર કરીને બેઠેલી છે. એ વિભાવ પરિણતિ દ્રઢ થયા જ કરે એવા મિથ્યા અભિપ્રાયો, મિથ્યા આગ્રહો અને એવા એવા અનેક પ્રકારના એને લગતા ઉદયો, એ બધું એવું બધું ચાલતું હોય છે. અસંગ થવું અને સ્વરૂપસ્થ થવું એ જીવને માટે ઘણું દુષ્કર છે. જે મહાત્માઓ સ્વરૂપમાં સ્થિર થયા એ કેવી રીતે સ્થિર થયા એનો જો વિચાર કરવામાં આવે, એ વાત સમજવામાં આવે તો ભલે બાહ્ય ત્યાગ કાંઈ ન હોય પણ અંદરથી બધેથી સાવ ઉઠી જાય ત્યારે થાય. જોકે બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, અંદરથી ઉઠવું જ મુશ્કેલ છે. બાહ્ય ત્યાગ આપણા આત્માએ પણ ભૂતકાળમાં અનંતવાર કરી દીધો છે અને અત્યારે પણ ઘણા આત્માઓ બાહ્ય ત્યાગ કરે છે પણ કોઈ સિદ્ધાલયમાં જાય કે આત્મજ્ઞાન પામે એવું બની નથી જોતો. કેમ કે બાહ્ય ત્યાગ કરવાથી બાહ્ય પદાર્થોના પ્રતિબંધો નથી છૂટતા. સ્વછંદ પ્રતિબંધ પરલક્ષ કરતા બુદ્ધિ અધિકાર બુદ્ધિ સુખબુદ્ધિ અને એવા એવા અનેક પરિણામો છે કે જે દર્શન મોહને દ્રઢ કરે છે. આત્મજાગૃતિમાં હમણાં લીધા હતા એ 26 કે 32 પરિણામો નોંધ છે એમાં. એટલે વિભાવ પરિણતિથી છૂટવું, વિભાવ ભાવોથી છૂટવું અને સ્વરૂપમાં સ્થિર થવું એ ઘણું દુષ્કર છે. છતાં પણ અંદરથી એકવાર ઉઠી ગયો કે આ જગતને મારે કાંઈ લેવા દેવા નથી, આખું જગત બાદ કરી દીધું. અને જગત તો કેટલું છે, જ્યાં પોતાના પરિણામ ચોંટે છે એટલું જગત છે. આ સિવાય બીજી સૃષ્ટિ નથી જીવને. જીવની સૃષ્ટિ કેટલી, ત્યાં જ્યાં એના પરિણામ લાગે એટલી જ. જોકે એના ગર્ભમાં આખું જગત પીડ્યું છે પણ પરિણામ મર્યાદિત થાય છે. પણ એકવાર તો બધેથી ઉઠી જઈને એક નિર્ધાર કરે કે આ ભાવમાં આત્મકલ્યાણ કરી જ લેવું છે અને એમાં જરા પણ મોડું થાય મને પોસાય નહીં. જોકે પૂર્ણતાના લક્ષનું નામ લક્ષમાં એ વસ્તુ એવી રીતે જ ઊભી થાય છે, પરિણામે એમ જ ઊભા થાય છે. જ્યારે કોઈ આત્માને પૂર્ણતાનું લક્ષ થાય ત્યારે એવી રીતે જ પરિણામ ઊભા થાય છે. દ્રઢ મુમુક્ષુતાના કૃપાળુ દેવ એને દ્રઢ મુમુક્ષુતા મારે છૂટી જવું છે અને અનંતકાળનું પરિભ્રમણ મટવાનું એક જ તે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ તો જે વસ્તુ પાકી થાય છે. ત્યાં સુધી કાચું છે, કાચું ને પાકું છે. પાકું અને હવે કાચું રાખવું નથી. આ તક મળી છે મને, આવતીકાલમાં કોઈ ભરોસો નથી કે કાલે તક મળશે કે નહીં, મને આજે પૂરેપૂરી તક. એ રીતે એક નિષ્ઠાથી, લગ્નથી, લયથી, તાલાવેલી લાગીને ઉપડે ને એ ઉપડે તો કામ છતાં વાર નથી લાગતો, સમય જાજો નથી લાગતો, તેમ બહુ આકરું નથી લાગતો. આકરું તો શિથિલ પરિણામો છે ત્યારે લાગે છે, ફોર્સથી પરિણામ આવે ને ત્યારે આકરું નથી લાગતું. ત્યારે બધા અવરોધો ક્યાં ભાગી જાય છે ને ક્યાં દબાઈ જાય છે ખબર નથી પડતી. અને જેમ આગળ સડસડાટ આગળ વધી શકાશે, પણ એવું ન થાય ત્યાં સુધી બહુ દુષ્કર છે, બહુ દુષ્કર છે. ઉદયો પણ એવા આવે, પોતાના પરિણામ પણ એવા જ ચાલે. અને જુઓ ને, કોઈ પરિણામ ઉપર જીવનો કંટ્રોલ છોડો છે? કોઈ ભાવ કંટ્રોલમાં થાય છે એમ માનું છું? બિલકુલ કંટ્રોલ બહાર ગાડી ચાલે છે. પીડા જ એવી છે, કંટ્રોલ બહાર ગાડી ચાલે છે. એટલે એમાં એનો ભરોસો શું, એક્સિડન્ટ થાય કે નહીં થાય? બ્રેક વગરની ગાડી ચાલે છે. જાગૃતિ છે એ બ્રેક છે, આત્મજાગૃતિ છે એ બ્રેક છે. બ્રેક વગરની ગાડી ચલાવો છો ક્યારેક કોને હારે ભટકાશો, શું કહેવાય? તો બહુ દુષ્કર છે. ત્યારે કૃપાનું દેવે એક બહુ સહેલો રસ્તો બતાવ્યો કે તે નિરાશ્રયપણે સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવું, એવું અસંગપણું એકદમ એકલા હાથે ઉત્પન્ન કરવું ઘણું દુષ્કર છે. કાંઈક જો આધાર મળી જાય તો સહેલું પડે. અને એમ વિચારીને શ્રી તીર્થંકર સત્સંગને તેનો આધાર કર્યો હતો. હું કહું છું એમ નથી કહેતા, અમારો તો આત્મ સાક્ષાત્કાર છે, અમારો આત્મા તો એનો પ્રત્યક્ષ સાક્ષી છે. પણ તીર્થંકરે પણ, બધા તીર્થંકરે આ જ વાત કરી છે કે જો તારે અસંગ દશા પ્રગટ કરવી હોય તો સત્સંગ સિવાય બીજો આધાર નથી. અને આધાર કયો છે? શું નિમિત્તનું કયું? હળવું પડી જાય છે. સત્સંગ નિમિત્ત છે ભાઈ, તો સત્સંગ કરજે એમ ન હોય, તને કોઈ આધાર જ નથી. એ અસંગ દશા પ્રગટ કરવા માટે સત્સંગ સિવાય તને કોઈ આધાર નથી. એમ શ્રી તીર્થંકરે કહ્યું છે. એના માટે બહારમાં સત્સંગ આધાર છે, અંદરમાં પોતાની ભાવનાનો આધાર છે. ભાવના હોવી જોઈએ. જોકે ન ભાવના હોય તો સત્સંગથી ભાવના જાગે ખરી, અને ભાવનાપૂર્વક સત્સંગ કરે તો શિથિલપણું જાય. બેનો સુભગ સંયોગ થવો જોઈએ, પોતાની ભાવના અને સત્સંગ. સત્સંગથી ભાવના ઉત્પન્ન થશે તો પણ એ સંયોગ થઈ જશે, અને ભાવનાપૂર્વક સત્સંગ કરશે ભાવનાપૂર્વક તો પણ એ બે વાત ભેગી થઈ જશે. પછી ચિંતા ચાલી જશે. કેમ કે સત્સંગમાં જેવી વાત આવે કે આ શિથિલપણું છે, એ ભૂલ ખવડાવી દેશે તને. આજે કરીશ, કાલે કરીશ, આજે કરીશ, કાલે કરીશ, અને ત્યારે ઓચિંતો કાળ ઝડપી જશે, કાંઈ ખબર નહીં. શરીરના પરમાણુને પલટતા વાર કેટલી, કાંઈ નહીં. હમણાં અમારા મોટા દીકરો છે, 42-43 વર્ષની ઉંમર છે, ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત છે, બહુ પરિશ્રમવાળું કામ પણ ઘણું કરી શકે છે. ક્યાં તો લાસ્ટ ટાઈમ આપણે હમણાં ફોરેનમાં હતા ને, એક દિવસ ઘરે કોલ કર્યો તો ઘરેથી વાત કરી કે વિજયભાઈને ચક્કર આવીને પડી ગયા હતા. મોટા દીકરાનું નામ વિજય છે, એટલે મેં જુદો રહે છે અને એના ઘરે ટેલિફોન કર્યો કે ભાઈ શું થયું હતું તને, ઘરેથી એમ સમાચાર મળ્યા કે તું પડી ગયો હતો. તો શું તંદુરસ્તી બહુ સારી છે, બહુ પરિશ્રમવાળું કામ કરી શકે છે, અને વધારે વધારે પરિશ્રમવાળું કામ દુકાનમાં એ જ કરે છે, કામનો હોસિલો એવો છે. હા તો કંઈ કહેવાય, ઉંમર એવી નથી કાંઈ કે કાંઈ નહીં, મને ખબર જ નહોતી કે વોશ મશીન પાસે ઊભો તો એમાં સીધો ત્યાં પડ્યો, એની આગલી સેકન્ડ સુધી ખબર નથી કે હું પડી દઈશ. બીપી માપ્યું તો નોર્મલ હતું, આમ તો શું છે બીપીનું કોઈ ફ્લક્ચ્યુએશન વધઘટ થઈ હશે, કાંઈ એકદમ ઘૂટી ગયું હશે એવું લાગે છે, વધી ગયું હોય તો એવું નથી થતું, ચક્કર આવે ને એવું થાય ને, પણ ખબર પડે કે મને ચક્કર આવે છે, માથું ભારે થયું છે. આ તો એક સેકન્ડ પહેલાં એને ખબર નથી કે હું પડી જઈશ, ધરાક દઈને પડ્યો છે. તો ડાક્ટર પાસે ગયા તો ત્યાં સફા પર બેઠો તો ફરીને પડ્યો. પરમાણુને ફરતા વાર શું લાગે, આપણને એમ લાગે ઉંમર નાની છે, આપણને કાંઈ વાંધો નથી, આપણે દોડાદોડી કરીને બધા કામ કરી શકીએ છીએ, દોડાદોડી કરીને બધા કામ કરે, રાતના 12-12 વાગ્યા સુધી કામ કરે, વાંધો નહીં, અવારોવાર કામ કરવું હોય તો કરે, કાંઈ ખબર પડે નહીં, જરાય ભરોસો ન કરાય. એક સમયમાં પરમાણુ પલટો મારી જાય, ખબર જ ન પડે, અને જેને આગળ પાછળ કાંઈક થતું હોય એને તો ચેતી જ જવું, આ તો ન થતું હોય ને ચેતવાની વાત છે, જેને કાંઈક થતું હોય ને એને તો ચેતી જ જવું, કે આ પરમાણુને ફરતા નહીં એવા લાગે. શિથિલપણું પોસાય નહીં આપણને, અને શિથિલપણું રાખીને જ અનંતકાળ કાઢ્યો છે એમ સમજવાનું છે. થોડુંક તો ચાલે છે ને, સારું નથી ચાલતું એવું નથી ને, કંઈક તો કરીએ છીએ ને, આ સંતોષ લેવાનો ખોટો પ્રકાર છે. આવી જ રીતે અનંતકાળ કાઢ્યો છે, બિલકુલ નહીં એમ લેવાય જ નહીં, આટલું મોટું કામ બાકી છે ને એમાં પૂરેપૂરું કામ બાકી છે, એમાં થોડુંક કરું છું ને થોડુંક થાય છે એ શું કરવા, એની ગણતરી શું કરવા, બાકી છે એના ઉપર કેમ વજન જાતું નથી. એ વાત સત્સંગ સિવાય મળે એવું નથી, સુધીકતા ઉઠાડી લેવાની વાત પણ સત્સંગ સિવાય મળે એવું નથી, એટલે સત્સંગ એનું સાધન છે, સત્સંગ એનો આધાર છે. નિમિત્ત ન કીધું, સાધન ન કીધું, કારણ ન કીધું, આધાર કીધો છે. કેટલાક વચનો શબ્દો જ્ઞાનીઓના એટલા બધા અનુભવ ગર્ભિત, અનુભવ પૂર્ણ, અનુભવ સિદ્ધ, અને એટલા બધા એપ્રોપ્રિએટ આવે, કાંઈ તો બીજા શબ્દો વાપરી શકાય એવું તો એ આધાર છે. પણ એમ કહીને એમ કહે છે કે તારે આધાર બુદ્ધિ બધેથી ઉઠાવી લે, એક સત્સંગ જ મારો આધાર છે. બહારમાં ક્યાંય મારે આધાર બુદ્ધિ હોય તો ધોખાબાજી થવાની છે, હું મને છેતરી જઈશ, છેતરાય છું, મારાથી છેતરાઈ જઈશ, સત્સંગ જ મને આધાર છે, બીજો કોઈ મને જીવનમાં આધાર નથી. અત્યારે મારું નબળાપણું, મારું શિથિલપણું એટલું બધું છે કે મને સત્સંગ સિવાય કોઈ આધાર નથી. કોઈ પણ ભોગે મારે સત્સંગ જોઈએ, કોઈ પણ ભોગે મારે સત્સંગ જોઈએ, આ અભિપ્રાય થઈ જવો જોઈએ. જેમ કોઈ પણ ભોગે આત્મકલ્યાણ જોઈએ, કોઈ પણ ભોગે પરિભ્રમણ ન જોઈએ, તો એ બંનેના કારણરૂપે કોઈ પણ ભોગે સત્સંગ જોઈએ, એનો આધાર સત્સંગ છે, બીજું કોઈ નથી. એમ સમજાવવા માંગે છે કૃપાલુ, સમજાવવા માંગે છે. એટલું હળવું નહીં લેવું જોઈએ. પત્ર વાંચતા, એમના વચનામૃત વાંચતા મને આજ્ઞા કરે છે, મારા માટે એમની આજ્ઞા છે, અને એ આજ્ઞા મારે પગ નીચે કસરવી નથી, એના ઉપર પગ દઈને હાલવું નથી, હવે મારે માથે ચડાવ્યું છે, શિરોધારી કરવી છે, અને એમાં જ મારું કલ્યાણ છે. એવી રીતે અસર થાય જીવને તો આપણે સ્વાધ્યાય કર્યો સાર્થક છે. અસર થાય આત્મા ઉપર, આત્મા ઉપર અસર થાય તો એ સાર્થક છે. રાગ થોડો મંદ થાય એમાં સાર્થકપણો નહીં થાય, પાછો તીવ્ર થતા, રાગને તો તીવ્ર થતા વાર નહીં લાગે, કેમ કે રાગની ડિગ્રી છે ને એ તાવ જેવી છે, જ્યારે માપો ત્યારે વધ ઘટાવે, જ્યારે માપો ત્યારે વધ ઘટાવે, એક ધરાવે નહીં, એ વધ થયા કરવાનું. આત્મા ઉપર એની અસર આવવી જોઈએ. તે નિરાશ્રયપણે સીધતું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે કે જે સત્સંગના યોગે, જે સત્સંગમાં સ્વલક્ષ્ય જોડાવાથી, યોગનો અર્થ જોડાવું છે, માત્ર સંયોગ ન લેવો, દુર્લભમાં દુર્લભ એવો યથાર્થ સત્સંગ જીવને મળે એ કોઈ મહાપુણ્યના યોગે મળે છે. એ મહાપુણ્યનો એક એવો યોગ છે કે આત્મકલ્યાણકારી યોગ છે, એટલે એને મહાપુણ્ય કહેવાય. ખાલી પુણ્ય યોગ નથી કહેતા, એને આત્મકલ્યાણકારી હોવાથી એને મહાપુણ્ય યોગ કહે છે. જબરદસ્ત પૂર્વ પુણ્યની નોટ વાપરીએ છીએ આપણે, પુણ્ય છે ને એ કરન્સી નોટ જેવી છે. તમે કોઈને આપો કે બીજા 5000ની નોટ 10000ની પહેલા નીકળી હતી ને એવી, આ બંડલ છે 10000ની 100 નોટનું, કેટલા થાય? 1,00,000 રૂપિયા, 1,00,000, 10,00,000 રૂપિયા થાય, સીધા 10,00,000નો બંડલ થયો. સામે કાંઈ ન મળે તો તમે 10,00,000 રૂપિયા આપ્યા પછી કાંઈ માલ જ ન મળે તો, અથવા એ 10,00,000ની નોટનું બંડલ એને દિવાળી ચાપે તો કોઈ હળગાવી દે તો સીધી રાખ હાથમાં આવે, કાંઈ હાથમાં આવે, એમ આવા મહાપુણ્યના યોગે જો જીવ આત્મકલ્યાણ ન કરે તો પુણ્ય બાળીને રાખ હાથમાં લીધી, બહુ મોટું પુણ્ય વાપરી નાખ્યું અને હાથમાં કાંઈ ન લીધું, એને આવડી મોટી ભૂલ, આવી મોટી મૂર્ખામી કરવી પોસાય ખરી? ન પોસાય. આમ સત્સંગમાં આવું વિચારવું જોઈએ. આવો સરસ મોકો મળ્યો, કૃપાળુ દેવ જેવા મહાજ્ઞાની પુરુષોના આવા વચનો મળ્યા, હવે જ મારું કલ્યાણ ન કરું? શું વાત છે! આવો યોગ હું નિષ્ફળ જવા દઉં? બિલકુલ ન ચાલે. શું કહે છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અસંગપણાના ગર્ભમાં નિર્વાણ પદ પડ્યું છે આખું. થોડો ઘણો નફો નથી. જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંખપણું જીવને ઉત્પન્ન થાય છે, યથાર્થપણે સત્સંગ આરાધે અને જીવને આત્મકલ્યાણ ન થાય, સિદ્ધપદ ન મળે, અસંખપણું ન થાય, એના ફળમાં સિદ્ધપદ ન મળે, બની શકે જ નહીં. ઘણી ભિન્ન ભિન્ન શૈલીથી તો કૃપાળુ ગુરુ એ વાત ઉપર એવી રીતે ભજન મૂક્યું છે કે જીવને સત્સંગ મળે અને આત્મકલ્યાણ ન થાય તો આ વિશ્વમાં એ 11મું આશ્ચર્ય છે. 10 આશ્ચર્ય હશે તો એ કાંઈ નથી, આ તો એથી સૌથી વધારે આશ્ચર્ય છે કે સત્સંગ મળે અને આત્મકલ્યાણ ન સાધી શક્યો. બહુ કહેવાય, બની જ ન શકે એમ કે છે, બની જ ન શકે. પણ છતાંય વાત કરે છે કે તે સત્સંગ પણ, તે એટલે યથાર્થ સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. આ પણ ઇતિહાસ બની ચૂક્યો છે, થઈ ચૂકેલો છે. કહે છે એટલા માટે કે હવે એવું થાય નહીં, એટલા માટે એવું ન થાય એના માટે વાત છે કે આવો સત્સંગ મળે અને જીવ કલ્યાણ ન સાધે એવું બહુ અફસોસની વાત છે. અને એવી અફસોસની વાત પણ અનેક વાર થઈ ચૂકી છે, હવે ન થાય એના માટે કેટલી કાળજી રાખવી, કેટલી દરકાર હોવી ઘટે એ વાત કરવા માંગે છે. એમ શ્રી વિતરાગે કહ્યું છે, કેમ કે એ તો ત્રણ કાળને જાણનારા છે, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. એટલે કહ્યું છે કે ભાઈ આમાં પણ તે ઓછી વાર ભૂલ નથી કરી, ઘણી વાર ભૂલ ખાધી છે. કેવી રીતે ખાધી? કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી ગણ્યો નથી, પહેલાં તેને ઓળખાણ નથી, મૂલ્યાંકન ન આવ્યું કે આ કેવડી મોટી પુણ્યની નોટ વાપરું છું કે ખોઉં છું કે બાળું છું, કેવડી મોટી મહાપુણ્યની નોટ બાળું છું એવો ખ્યાલ ન હોય, ઓળખાણ ન થયું કે આવું પરમ હિતનું આધારભૂત સાધન, કેવું પરમ હિતનું આધારભૂત સાધન એવું મેં ઓળખ્યું નહીં, એવું મને મૂલ્ય ના આવ્યું, માટે નિષ્ફળ ગયા. ઉપર ઉપરથી થાય શું? પરમ સ્નેહે ઉપાસ્યો નથી, પરમ પ્રેમે ઉપાસ્યો નથી. સ્નેહ એટલે પ્રેમ, પરમ પ્રેમથી એને ઉપાસ્યો નહીં. સત્સંગને ઉપાસવો એટલે પરમ પ્રેમથી એને ઉપાસવો. એ તો બે સાથે જ થવાનું. આશક્તિ હશે ત્યાં સુધી પરમ પ્રેમ નહીં આવે, ને પરમ પ્રેમ હશે ત્યાં આશક્તિ રહેવાની નથી. કેમ કે આંગળી એક બાજુ વળે, બે બાજુ વળે, આમ વળે છે. અહીંયા આપણે અડાડવી હોય તો અડી જાય તેરવું, પણ અહીંયા અડાડે ન અડે. એક જ બાજુ વળે, વળે તો એક બાજુ વળે. જો સંસાર બાજુ વળે એ સત્સંગ બાજુ ન વળે, ને સત્સંગ બાજુ વળે એ સંસાર બાજુ ન વળે. શું કહ્યું? પરમ સ્નેહે ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. સત્સંગ પ્રાપ્ત થયો છે અને અપ્રાપ્ત હોય ત્યારે જેવી યોગ્યતા રહે એવી યોગ્યતામાં જીવ રહ્યો અને સત્સંગનો પ્રસંગ વિસર્જન થઈ ગયો. કેમ કે તો લિમિટેડ ટાઈમ માટે જ હોય છે. સત્સંગ કોઈને અનંતકાળ સુધી મળે એ વાતમાં કાંઈ છે નહીં, દુર્લભથી જ છે, ક્યારેક જ મળે અને થોડા કાળ માટે જ મળે. ગુરુદેવ કોઈ દાખલો આપતા, વીજળીના ઝબકારે મોટી પુરોવી લેવું, સોય પુરોવી લેવું, એની કેટલી તૈયારી હોય? સોય પકડી રાખ્યું હોય કે મોટું પકડી રાખ્યું હોય, બીજી બાજુ દોરો પકડી રાખ્યો હોય, અંદર હોય એટલે કાંઈ પરવા પુરોવી શકે નહીં. ઝબકારો થાય એ ભેગો પુરોવી લે, તેની તત્પરતા કેટલી હોય એને, એમ આ આયુષ વીજળીના ઝબકારા જેવું છે. શું થતા વાર નહીં લાગે, પરોવી લેતું આત્મામાં શ્રદ્ધાનો દોરો પરોવી, પછી તારી સોય નહીં ખોવાય. સોય એટલી જડબી મુશ્કેલ છે પાતળી શકે, પણ લાલ કે કાળા રંગમાં દોરો હોય એને પરોવેલો હોય તરત જડી જાય. એકવાર ચકલી ઉપાડી ગઈ હોય ને તેના માળામાં દેખાય ગયો ઓલો દોરો લટકેશે, મેં બાંધો તો એ હોય ત્યાં લાગે છે. નીચે નીચે નહીં ઉપર વહી હોય તો હાથમાં આવે. એમ એકવાર સમ્યક દર્શન થયું, એ સમ્યક દર્શન તને એમ કહેશે કે હવે તારી તાકાત નથી કે તું સંસારમાં રખડ. તારે રખડવું હોય તો પણ રખડ્યું ન હશે એવી મારી તાકાત છે, અને ખેંચીને સિદ્ધાલયમાં લઈ જઈશ. નહીં આવું હોય તો તને ખેંચીને સિદ્ધાલયમાં લઈ જઈશ. એટલે હોયમાં દોરો પરોવાઈ ગયો પછી વાંધો નથી, હોયમાં દોરો નહીં પરોવાનો હોય તો એ હોય ક્યાં ખોવા છે જડબી મુશ્કેલ છે. પછી શું કહેશો કે જીવને એવો સત્સંગ પ્રાપ્ત થયો પણ ઓળખાણ ન પડી, એનું મૂલ્ય ન આવ્યું, પરમહિતનું આધારભૂત સાધન છે એવું સમજાયું નહીં, અને પરમ પ્રેમથી પૂરી શક્તિથી પૂરી તાકાતથી એની ઉપાસવાની એને ઈચ્છા ન થઈ, એનો અભિપ્રાય ન થયો, તો એ પ્રાપ્ત થતાં અપ્રાપ્ત થયો એને એનું જે ફળ આવે એવી યોગ્યતામાં પોતે રહી ગયો અને સત્સંગનો પ્રસંગ વિસર્જન થઈ ગયો. કેમ કે એ તો મર્યાદિત કાળ માટે હોય છે, પછી એવો સત્સંગ વારંવાર મળતો નથી. જો જીવ સત્સંગ પ્રાપ્ત થયા પછી પણ આત્મહિતના પુરુષાર્થમાં બેદરકારીએ, તો એ બેદરકારીમાં એવું કર્મ બંધાય, અંતરાય કર્મ મોટું બંધાય. જ્ઞાનાવલી દર્શનાવલી તો બંધાય, પણ અંતરાય કર્મ એવું મોટું બંધાય છે મુખ્યપણે કે ફરીને એને સત્સંગનો યોગ ન થાય, ફરીને જલ્દી એને સત્સંગનો યોગ ન થાય. કેમ કે ઉપેક્ષા કરી, દરકાર ન કરી. એટલા માટે એમ કહ્યું છે, આ અમે કહ્યું તે જ વાતની વિચારણા છે. આટલી વાતમાં કૃપાળુ દેવને વાત કરતા કરતા કેટલી અસર થઈ એ હવે જોવાનું છે. વાત વાંચનારને સાંભળનારને તેની યોગ્યતા પ્રમાણે થશે. એ પોતે લખે છે મને કેટલી અસર થઈ હવે, કે આ તે જ વાતની વિચારણા છે અમારા આત્મામાં. આત્મગુણ આવિર્ભાવ પામે, જો ધ્યાન દશા છે ને, આત્મગુણનો આવિર્ભાવ થયો. વાત એમ બની છે કે કોઈ એક ભાવમાં, ઘણું કરીને ગત ભાવમાં, કોઈ સત્સંગ યોગ એમને પ્રાપ્ત થયો. ઘણો પરિશ્રમ કરવા છતાં પણ જે પરિણામો, જે લાઈન પકડવી જોઈએ, જે ટ્રેક પકડવી જોઈએ, જે ફોર્સ પકડવો જોઈએ, જે સ્પીડ પકડવી જોઈએ, રાઈટ સ્પીડ અને રાઈટ ટ્રેકમાં પરિણામે ગાડી નથી આવતે. મહેનત કરીને તેને મથવા છતાં કોઈ સત્સંગ યોગે એમને એનું મૂલ્ય આવ્યું છે, અભૂતપૂર્વ મૂલ્ય આવ્યું છે. કેવું? અપૂર્વ. પૂર્વ ક્યારે એવું મૂલ્ય ના આવ્યું હોય, અપૂર્વ મૂલ્ય આવ્યું છે. એટલે પરમ પ્રેમે એ સત્સંગને ઉપાસ્યો છે અને એ ભાવમાં પણ એ આરાધન દશા એવા આત્મજ્ઞાનને પાયમાં છે. એ બધું એમને જાતે સ્મરણ છે, સ્મરણમાં છે. એટલે ભૂતકાળનો પ્રસંગ વર્ણવા જતા એમ કરતા કરતા જાણે અત્યારે એવું દુઃખ એમ કરીને રોવા માંડે માણસ. અસર આવી જાય ને એવું અમને સત્સંગના વિષયમાં અસર આવી છે. જાતિ સ્મરણ અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એ વાત કરતા નિર્વિકલ્પ સમાધિમાં આવ્યા છે. કહો એ સત્સંગ કેવી ચીજ હશે? કેવી ચીજ હશે જો કે જેની વાત કરતા એ અંદર નિર્વિકલ્પ દશામાં આવી ગયા, એ સત્સંગનું મૂલ્ય એમને કેવું આવ્યું? ભૂતકાળમાં કેવું આવેલું હોય ત્યારે પાછું કેવું આવ્યું ફરીને? આટલી બધી સત્સંગ ઉપરની ચોખવટ એનું વજન સમજાવો કોઈ શાસ્ત્ર અત્યારે બીજી માનવ છે નહીં કઈ વાત એવો. એટલી બધી બહુ એ તો પોતાની કહેવાની શક્તિ સામર્થ્ય પણ છે અને પરિણમન પણ છે. પરિણમનને રજૂ કરવાની સામર્થ્ય નહીં તો બોલી ન શકે, કહી ન શકે. વિચારોને વ્યક્ત કરવા એ યોગ જોઈએ છે, એવું વચન યોગ જોઈએ છે. અને એવા મહાપુરુષોને એવો વચન યોગ હોય છે એટલે એ વાત એટલી મદદ કરી શકે છે કે કંઈકના મિથ્યાતને ઓગાડી નાખે. એમના વચન યોગમાં એવું નિમિત્તત્વ પણ છે, એવી શક્તિ છે કે બીજાને મિથ્યાતને ઓગાડી નાખે, ગાળી નાખે, નબળું પાડી દે. શું કહે છે કે આ જ વાતની વિચારણાથી, સત્સંગની આવી વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો, સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગનો મહિમા ગાતા ગાતા સમાધિ દર્શનમાં આવી ગયા અને ભક્તિમાં આવી ગયા. એવી ભક્તિ કરી છે સત્સંગ. એટલે કદી સત્સંગને ગૌણ કરવો નહીં, એનું મૂલ્ય ઓછું આપવું નહીં. જાણે અજાણે કે સ્વપ્ને પણ સત્સંગની વિરાધના કરવી, આ એક ગૌણ કરને કા પરિણામ તો એસા હોતા હૈ કે કુછ ને કુછ સાંસારિક કાર્યથી મુખ્યતા હો જાતી હૈ, તબ ગૌણ હો જાતા હૈ, અધિકતા આ જાય. સત્સંગ સે ભી અન્ય પ્રસંગ કે અન્ય બાત કે અન્ય વસ્તુ કી અધિકતા હો જાતી હૈ, તબ વો ગૌણ હો જાતા હૈ, મુખ્યતા હો જાતી હૈ. પોતે બહુ ભક્તિ કરી છે સત્સંગની, ભક્તિ કરી છે. ભક્તિ કરવા યોગ્ય છે એમ વાત છે. જો કૃપાળુદેવ જેવા મહાપુરુષ સત્સંગની ભક્તિ કરતા હોય તો હવે એ મોક્ષોને કંઈ સમજાવવાનું બાકી રહે છે એમાં કાંઈ? હેવા બાકી કહેવા યોગ્ય એમણે બધું કહી દીધું છે સત્સંગ માટે. કહેવા જોઈએ એવું એમને બધું કહી દીધું. એ સત્સંગના ફળ પોતે અનુભવ્યું છે ભૂતકાળમાં અને વર્તમાનમાં અનુભવી રહ્યા છે. બેન શ્રી કહેતા હું લોકોને બહુ ઓછું સમજાય પણ બહુ માર્મિક વાતો. અમારી અત્યારે વર્તમાન બહુ સારી અધ્યાત્મ દશાઓ આ કાળમાં સ્ત્રી પર્યાયમાં આવી અધ્યાત્મ દશા એ આ કાળમાં આશ્ચર્ય ગણાય. એવી અધ્યાત્મ દશા કે અમારી ચાલતી એક જ પર્યાય ગુરુનો ઉપકાર, ગુરુદેવનો ઉપકાર, એક જ પર્યાયમાં અમે ગુરુદેવનો ઉપકાર જોઈએ. હા, એનું નામ સત્સંગ નિભક્તિ. ગુરુદેવ તો એમનો સત્સંગ હતો, બીજું એટલી ભક્તિ. મારા પુરુષાર્થે હું અધ્યાત્મમાં છું, આત્મામાં છું, અને પુરુષાર્થ ઘણો ઘણો પુરુષાર્થ છું એમ નહીં. મારો પુરુષાર્થ કામ કરે છે ને હું આમ આગળ વધુ છું. એક એક પર્યાય ગુરુદેવનો ઉપકાર દેખાય, એક એક પર્યાય ગુરુદેવનો ઉપકાર દેખાય. કેમ? તો પ્રત્યક્ષ અનુભવ છે, કાંઈ લોજિક દેવાની જરૂર નહીં. ન્યાય અને પ્રમાણ ક્યારે આપવો પડે? વાત નબળી હોય, પરોક્ષ હોય તો. પ્રત્યક્ષ હોય એને પ્રમાણ શું આપવાનું હોય? એને પુરાવો શું આપવાનો હોય? બસ આ પ્રત્યક્ષ જ છે મારે તો. શું કહે છે કે એ રીતે એમણે પોતે પણ ભક્તિ કરી છે, એવી જ બધા જ્ઞાનીઓ ભક્તિ કરતા હોય છે. બેન તો દર્શન થાય પણ લાઈન બધાને એ ખર્ચું હોય છે. આત્મા એમ જ બને છે, પણ જેને આત્મજ્ઞાન થાય અને સમ્યક દર્શન થાય એને તો અનંતો લાભ થયો ને, કે અનંતો ઉપકાર થયો કે ન થયો, અનંતો લાભ થયો કે ન થયો, તો એને અનંતથી ભક્તિ આવે કે ન આવે? કેટલી આવે એનું પ્રમાણ કેટલું? કે અનંતું, એને કોઈ હદ ન હોય. કેમ કે એથી વિશિષ્ટ કોઈ, એથી વધારે કોઈ મૂલ્યવાન ચીજ છે નહીં જગતમાં. આત્મા અનંત દુઃખથી છૂટે અને અનંત સુખ પામે, આથી આગળ કઈ ચીજ છે બીજી? એથી વધારે કઈ ચીજ છે? કોઈ વસ્તુ નથી. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણે, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે, કે જેથી સર્વસાધન સુલભ થાય એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. એવો અમારો પુરાવો છે એમનો કયો? એવા શબ્દો એપ્રોપ્રિયેટ આવે છે. અમારો આત્માનો સાક્ષાત્કાર કરીને આ વાત કરીએ. શું કહે છે? અવશ્ય આ જીવે સર્વપ્રથમ સર્વસાધનને ગૌણ જાણીને. એટલા માટે કહ્યું, અત્યારે અમારે પૂજાનો ટાઈમ થઈ ગયો હવે, અત્યારે અમારે સામાયિકનો ટાઈમ થઈ ગયો હવે, અત્યારે અમારે ગાંધીની વાત તો એક રાખો, હળવા મળવાની વાતો એ તો બધા પાપના પ્રસંગો છે. પણ બીજા જે ધર્મ સાધન કહેવાય ને, બધાનું કામ કરી નાખો. સત્સંગ આગળ તમામ ધર્મ સાધનને ગૌણ કરી નાખો. સર્વસાધનને ગૌણ જાણીને નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ. સત્સંગ જ નિર્વાણનો મુખ્ય હેતુ છે, સમ્યક દર્શનનો નહીં. મોક્ષનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. બુદ્ધિ અર્પણતા કરી દેવી પડે તો કરી દેવી,
સર્વમાં કોઈ ઉંચી બાકી રહે. આટલી અભિપ્રાયની તૈયારી થાય છે ત્યારે એ જીવને સત્સંગ પડે છે. જ્યાં સુધી એ રીતે સર્વાર્પણપણે સત્સંગને ઉપાસવાનો અભિપ્રાય કે એવી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી જીવને, ત્યાં સુધી સત્સંગનું જે ફળ આત્મકલ્યાણ તે ઉત્પન્ન થવાનું નથી ને. કેમ કે એની મુખ્યતા જે છૂટી છે એ છૂટી નથી. બીજી ચીજોની જે મુખ્યતા છૂટવી જોઈએ એ છૂટી નથી. આ શરીરની મુખ્યતા છે પણ મંથન લે ને 200 બધી લાગી ને તન મંથનને આસક્તિનો ત્યાગ કરીને એનું કારણ એવું છે. સર્વાર્પણને કોઈ અર્પણતા કરી દેવાની વાત નથી પણ એની મુખ્યતા ક્યારે છૂટશે કે સર્વાર્પણ બુદ્ધિ આવશે ત્યારે. બાકી તો અર્પણતા તો પ્રાસંગિક હોય તો હોય, ન હોય તો ન હોય, પ્રસંગ હોય તો ન હોય, પ્રસંગ હોય તો હોય. હું તો કહું એમ કે સર્વાર્પણ બુદ્ધિ તો છે પણ હવે આપણે બારમા ન હોય પ્રસંગ થાય એવું નથી. પ્રસંગ હોય તો હોય કે એમાં કાંઈ વૃત્તિ સંક્ષેપ એક અંશે પણ ન આવે સર્વાર્પણ બુદ્ધિ હોય તો. પણ સર્વાર્પણ બુદ્ધિ એ સર્વાર્પણ બુદ્ધિ નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પછી તો બાકીના ઉપરના જે સાધક દશાની પર્યાયો છે, સાધન એટલે સાધક દશાની જે પર્યાયો છે તે સુલભ થાય છે. એટલે સહેજે સહેજે પ્રાપ્તિ થાય છે. જો સત્સંગને સર્વાર્પણપણે ઉપાસ્યો હોય તો જીવને ઉપરની સાધકની દશા સાધકપણાની દશા સહેજે સહેજે પ્રાપ્ત થાય. એવી આ પાયાની વાત છે. જે કોઈ ઝાડ પહેલેથી મજબૂત મૂળથી ઉગ્યું હોય એ ફાલે ફૂલે એ કહેવાની જરૂર નથી. કેમ કે એના મૂળ એવા મજબૂત છે અને નીચેથી જમીનમાંથી એને પાણીનો ક્રોસી ખેંચ્યા કરે. ખાતર પાણી જમીન જે એનો ક્રોસીને ખેંચવાનો છે અંદરથી, કેમ કે બળવાન મૂળ છે. ગુરુમાં જેને સત્સંગ કરતી રીતે ઉપાસ્યો છે એને એની સાધક દશાનો વડલો ફાલ્યા ફૂલા વેના રહેવાનો નથી. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે અને અમારો અનુભવ જ બોલે છે. સાક્ષાત અમારો અનુભવ આ વાત બોલે છે. બીજા પ્રમાણ આપવાની જરૂર નથી, બીજા દાખલા આપવાની જરૂર નથી કે બીજી કોઈ ગણિત ગણાવવાની જરૂર નથી. આ અમે ઊભા જોઈ ગયો એમ કે છે એ સત્સંગને અમે સર્વાર્પણ પણ એવો પાછો છે અને આ મારી દશા જોઈ ગયો કે કેવું નામ લીધું કે નિર્માણપદનું સાધન છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો
આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો
અવશ્ય આ જીવનો જ વાંક છે. એને બીજા કોઈ બાગા ગોતવાની જરૂર નથી. આમ હતું એટલે આમ છું, તેમ હતું એટલે તેમ છું, એ બધી વાત
સર્વથા જુખી છે. કેટલી પૂરેપૂરી જુખી છે. આ જીવનો જ વાંક છે. તે સત્સંગ પ્રાપ્ત છે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના સદભાવમાં, સત્સંગની હયાતીમાં તેની અપૂર્વતા ન જાણી, તેનું અલભ્યપણું ન સમજાયું અને અત્યંત દુર્લભ એવા યોગમાં એટલે એની હયાતીમાં પણ તેને તે સત્સંગના યોગને બાધ કરનારા એવા, તે સત્સંગ નિષ્ફળ જાય એવા કારણો, એવા માઠા કારણો, માઠા એટલે બહુ ખરાબ કારણો, બહુ ખરાબ ભાવો, એનો ત્યાગ ન કર્યો, છોડ્યા નહીં, એ પરિણામો જીવે છોડ્યા. શું વાત કરે છે? એટલો સત્સંગ શબ્દ એ નથી વાપરે, જુઓ એ તો જાણે અપૂર્વ થાય એમ કહ્યું. કેમ કે કલ્યાણ થશે એ અપૂર્વ જ કલ્યાણ થવાનું છે ને, પૂર્વ ક્યાં કલ્યાણ થશે? માટે એનું કારણ પણ અપૂર્વ છે. શું કહ્યું? એનું કારણ પણ અપૂર્વ છે. એ પણ ન્યાયથી વાત કરી, પણ એની અપૂર્વતા પોતાને ભાસવી જોઈએ, એની અપૂર્વતા પોતાને ભાસવી જોઈએ. અપૂર્વ એવો સત્સંગ મને પ્રાપ્ત થયો, આવો પૂર્વે મને આવો સત્સંગ પ્રાપ્ત થયો. ઘણી જગ્યાએ હું ગયો હોય, ઘણા ફાંફા માર્યા છે, પણ આવો સત્સંગ મને પ્રાપ્ત થયો અપૂર્વ લાગે. અપૂર્વતા લાગવા માટે વાંકે એટલે લાગવા માટે એ અલભ્ય વસ્તુ દેખાય, સસ્તી ન દેખાય, એની કિંમત કોઈ રીતે થાય નહીં, કોઈ રીતે એની કિંમત થાય નહીં. અને અત્યંત દુર્લભ એવા યોગમાં, બહુ દુર્લભ છે સત્સંગ યોગ, બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એવા યોગમાં પણ જો જીવ આત્મકલ્યાણને બાધક થાય એવા કારણરૂપ જે પરિણામ છે એ છોડે નહીં, જીવનું કદી કલ્યાણ થાય નહીં. કેમ કે પછી એ યોગ તો કાંઈ વારંવાર મળવાનો નથી. આ પરિસ્થિતિ છે. એક એક વાતમાં જોવાનું એ છે કે એક એક વાતમાં એમનું વજન કેટલું બધું છે અને એના માટે કેવા કેવા એમને ભાવો આવ્યા છે કે જેથી આ શબ્દો નીકળ્યા છે, કેવા કેવા ભાવો આવ્યા છે. પાને પાને સત્સંગ વાપરે છે, શું બધું એમને સ્વીકારો માપવા વાંચ્યું હતું બે દિવસ પહેલા કે બીજા બુદ્ધિ ક્ષેત્ર કાળભાવ સાથે અમને પ્રતિબંધ થતો નથી. એટલે વેપારમાં બેઠા છે તો વેપાર અરે અમારો પ્રતિબંધ નથી, કુટુંબમાં બેઠા છે તો કુટુંબ અરે અમારો પ્રતિબંધ નથી, વેપારમાં નફો નુકસાન થાય એથી પણ અમને કંઈ લેવા દેવા નથી. પણ એ સત્સંગ માટે અમારી વાત બીજી છે. સત્સંગ પ્રત્યેની અમારી ભક્તિ એમ લખ્યું છે, અહોરાત્ર રાતને દિવસ પરિણતિ થઈ ગઈ છે એમને, સત્સંગ માટે એમની પરિણતિ થઈ ગઈ છે. અહોરાત્ર નિરંતર, વિકલ્પ નિરંતર ન હોય, પરિણતિ નિરંતર હોય. અમને એનું મહત્વ અને એની ભક્તિ વૈશા જ કરે છે, વૈશા જ કરે છે. અને વાત કરે ત્યારે તો નિર્વિકલ્પ થઈ જાય. પૂર્વે સત્સંગના ફળમાં નિર્વિકલ્પ થયા છે ને એટલે એકદમ એનો ઉભરો આવે છે, સ્મરણમાં આવે છે ને. આ માણસ મરી જાય પછી નથી હંભરી હંભરીને રોતા, એનું કપડું જોવે તો રોવા માંડે, એનો ચંપલ જોવે તો રોવા માંડે, એનો છોકરો જોવે તો રોવા માંડે. શું કરે? હે, મોહ ઘણો હોય અને મોહને એને રાગ ઘણો હોય, પછી ભલે હોય ત્યારે દ્વેષ ગમે તો કરી લીધો હોય, કેમ કે તો રાગ થાય ત્યાં દ્વેષ થયા વગર રહીએ નહીં. હંભરી હંભરીને કે બરોબર ધ્વસ કે નહીં, ધ્વસ કે બરોબર એ અસર થાય છે ને, સ્મરણની અસર થઈ એમ છે, એવું એમને થયું છે. પૂર્વે સત્સંગ એવો પ્રાપ્ત થયો છે, સર્વાર્પણ પણ એવો ભયો છે, એના ફળમાં નિર્વિકલ્પ આત્મદશા પ્રાપ્ત કરી છે. અને એ બધું ચિત્ર ખડું કરવા જતા એ પોતે પાછા અત્યારે નિર્વિકલ્પ દશામાં જામી જાય છે, એવી અસર આત્મા ઉપર આવે છે. એવું સમુદાય આપણને તો ખરું એનું મૂલ્ય આવે. એમને જે થયું અને જે લાભ થયો એની અસર થઈ એ બધું જો આપણને સમજાય તો કંઈક અસર આવે ખરી, ન સમજાય તો અસર ન આવે. એ બધી વાતો સમજાય તો અસર આવે. ઓહો, આવું સત્સંગનું મૂલ્ય છે એમને, ખરેખર આવું મૂલ્ય છે? આપણને આવું મૂલ્ય કેમ નથી આવતું, કેમ ન આવ્યું ત્યારથી? અત્યાર સુધી એ સત્સંગનું આટલું મૂલ્ય ન આવ્યું એના માટે તારો આત્મા રોયો કે ન રોયો જોઈ લે જરા. કે હવેથી કાઢી નાખ્યું, ભાઈ અત્યારે હું ન આવ્યું, હાલો હવે કરી લેશું એમ ને ખબર અત્યારે આવું થાય. કોઈ જે કાંઈ ભૂલો કરી છે, જે કાંઈ પોતે ચૂકી ગયો છે એનો અફસોસ વેદનાથી આવે ત્યારે એ સત્સંગ સંબંધીનું જે મૂલ્ય ન આવતું હોય એવા જે પરિણામ હોય, આવરણ કરનારા સત્સંગનું મૂલ્ય આવે એને આવરણ કરનારા જે પરિણામ હોય એનું ભવાન થઈને પહેલાં જાય, એ ત્યારે જાય, ત્યાં સુધી ન જાય. ઉપર ઉપરથી રહે ત્યાં સુધી ન જાય એમ કે છે, શું ત્યારે જાય એવું થવું જોઈએ. હે, આવી મોટી ભૂલો કરું છું, આવું બધું કર્યું છે, આવા સત્સંગને મેં આવી રીતે ખોયો છે, જગતમાં જેટલો નફો મળે એટલી થોડા ઘણી પ્રયત્ન કરતો. હે, દુનિયામાં માણસ પરિશ્રમ કરે છે, જોઈએ છે ત્યારે એમ થાય કે આવો મનુષ્ય હોઉં કેવા પરિશ્રમથી કાઢે છે. એક 5-25 રૂપિયાની આઈટમ વેચતો હોય માણસ, તો 5-25માં નફો 5-25 તો વધારે ન હોય ને, 5-25નો ન હોય તો 10%, કોઈને 15%, કોઈને 25%, કોઈને 50%, બસ ને. હે, 5ના વેપારમાં વધુ વધુ 18 મળે કે 8 મળે, શું મળે બીજું? આખો એ વેપાર કરે છે નથી કરતો માણસ. ચલો ભાઈ, 1.5 રૂપિયાનું પાન વાંચ્યું તમને, 1.5 રૂપિયામાં હું ઘર બાર ના રડે, એ 1 રૂપિયો રડે, 7 રૂપિયાની છે ને, 1 રૂપિયાની પાછો દે કરે કે ન કરે, બંધો લઈને બેઠો નથી. એમાંથી અબજપતિ ન થાય, કોઈ થાય? એક 1 રૂપિયાનો 2 રૂપિયાનો વેપાર કરતા કોઈ કરોડપતિ અબજપતિ થાય કે ન થાય? ત્યારે આ તો જેનો હિસાબ નથી એટલો મોટો નફો છે. એટલા નફા પાછળ માણસ જિંદગી ઘસી નાખે છે કે નથી ઘસી નાખતો? હે, અને નજર હમે લોકો જિંદગી ઘસતા દેખાય છે કે નથી ઘસતા? એ માણસો નથી, એને મનુષ્યાયુ પ્રાપ્ત નથી થયું. હે, એને પણ અમૂલ્ય એવું દુર્લભ એવું મનુષ્ય પણ પ્રાપ્ત થયું છે, અને દુર્લભ એવું મનુષ્ય પણ આ રીતે ખોવે છે માણસ. ત્યારે આ તો અનંતો નફો ને અનંતી કમાણી ગણતરીના દિવસોમાં તમે કરી લ્યો, વર્ષો ગણતરીના વર્ષોમાં નહીં, ગણી શકો એવા દિવસોમાં જો તમે આટલો મોટો નફો કરી શકો તો તમારો ઇન્ટરેસ્ટ કેટલો ક્રિએટ થવો જોઈએ, જોરથી કેટલો રસ આવવો જોઈએ એને વસ્તુ મેળવવા માટે. એ જ્યાં એટલો રસ ઊભો થાય ત્યાં બધું ગૌણ થાય, ને સરવાળો કોઈ પણ આવ્યા વિના આમ થાય છે. જેને થાય છે એને આમ થાય છે, જેને નથી થતું એને આમ નહીં થવાથી નથી થતું. સીધી વાત આટલી છે, ચોખ્ખી ચોખ્ખી વાત. એ બધું સમજાવવા માટે, એ વાત કહેવા માટે એમણે પોતાના સામર્થ્યનો પરિચય કરાવ્યો છે, વાત કહેવીને કહેવાના સામર્થ્યનો પણ પરિચય કરાવ્યો છે એમ છે. આગળ નું શું પસંદ છે આવતીકાલે?